તારીખ 6/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 421 અને 422 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 421 પાનું 358 થોડું ચાલી ગયું છે. ફરીથી જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી થાય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે. એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. વ્યવસાય સંબંધી જેને ઉદય છે એ વ્યવસાય સંબંધીનો અભિપ્રાય કેવો રાખવો યોગ્ય છે, કેવો રાખવો જોઈએ, એટલું માર્ગદર્શન છે આમાં. કે જેમ કોઈ પદાર્થમાંથી વ્યય વિશેષ થાય એટલે ઘટતો જાય, આવવાનું ઓછું થાય, વ્યય એટલે ઘટવું, આવૃત્તિ એટલે આવવું, આવક ઓછી અને જાવક વધારે હોય તો ખલાસ થાય. જેમ કે માણસની મૂડી, ખર્ચો વધારે હોય ને આવક ઓછી હોય તો મૂડી ખલાસ થવાની. એમ વ્યવસાયમાં પણ વધારે ઓછું, કામ કરે ઓછું, ઘટાડે વધારે, તો એ પ્રસંગ પણ ક્રમે કરીને નાશ પામે છે, એવા અભિપ્રાયથી વર્તવા જેવું છે. વધારવાના અભિપ્રાયથી નહીં. જગત આખું વ્યવસાય વધારવાનો પ્રયત્ન કરે છે. નાનીને ઉદય હોય તો પણ એ કેમ ઘટે એવી ભાવનાથી વર્તે છે. પછી વધે ઘટે તો કોઈના હાથની બાજી નથી. એ સિદ્ધાંત તો અચળ છે કે પરપદાર્થનો કરતા હર્તા જીવ થઈ શકતો નથી, ચાહે તે કર્મના પરમાણુ હો કે ચાહે તે નો કર્મના પરમાણુ હો સંયોગ, પણ જીવ એનો કરતા હર્તા થઈ શકતો નથી. એ સિદ્ધાંત અખંડ છે, અચળ છે. એ એમ રાખીને જે કાંઈ વચનો છે એ વચનોનો અર્થઘટન કરવાનું હોય છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કાંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી. હવે પોતાની વાત કરે છે, ઓલી જનરલ વાત કરી કે પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કાંઈ પ્રારબ્ધ છે એ સંબંધે પોતાને ખ્યાલ આવી જાય છે કે હજુ પ્રારબ્ધ કર્મનો ઉદય બાકી છે એ પોતાને ખ્યાલમાં આવે છે. જે સહજ નિવૃત્તિ યોગ બેસતો નથી એ એમ સૂચવે છે કે પ્રારબ્ધ કર્મ હજી બાકી છે. અને તે વેદવા સિવાય એટલે સંભાવે સમ્યક પ્રકારે સ્વરૂપના પુરુષાર્થને ચાલુ રાખીને, સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થને બરાબર ચાલુ રાખીને, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં સ્થિર રહીને, તેને માત્ર જાણવું, વેદવું એટલે માત્ર તેને જાણવું, એ સિવાય બીજો કોઈ પ્રકાર નથી. અને યોગ્ય પણ તે રીતે છે, અને એમ જ પ્રવર્તવું એ રીત પણ એ જ રીતે યોગ્ય છે. એમ જાણીને જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સંપરિણામથી વેદવા ઘટે છે. એટલે જે કોઈ પ્રકારનું પૂર્વકર્મ ઉદય એમાં આવે છે એ સંપરિણામથી જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જ્ઞાતા રહીને તે પ્રસંગમાંથી પસાર થવું, તે પ્રસંગનો કાળ વ્યતીત કરવો, અને એ વ્યતીત થતાં જ્ઞાતા દ્રષ્ટાપણાના પુરુષાર્થને લઈને જે કાંઈ શુદ્ધિ વિશેષ થાય એ જ પોતાને અવસ્થામાં લાભનું કારણ છે. અને તે કારણથી આ વ્યવસાય પ્રસંગ અમને વર્તે છે, એવા કારણે એવી પરિસ્થિતિ વચ્ચે એ પ્રકારે આ વ્યવસાય પ્રસંગની વચ્ચે અમે ઊભા છીએ. બરાબર છે, નિર્જરા કરે છે. કોઈ પણ સંયોગોમાં નાની નિર્જરા જ કરે છે એ વાત છે. બરાબર છે. ઉદય હોવા છતાં વ્યય વિશેષ છે, આવૃત્તિ ઓછી છે એવો પ્રકાર છે. જેટલી અસ્થિરતા છે એટલી કર્મની આવૃત્તિ છે. નવા કર્મનો અલ્પબંધ જેને કહ્યો છે, જગન્ય ભાવ છે એટલે. બાકી નિવૃત્તિ વિશેષ છે એટલે કર્મની નિર્જરા વિશેષ છે. એટલે ક્રમે કરીને જે સંચિત કર્મ છે એ ખલાસ થઈ જશે, એમ કહેવું. પ્રારબ્ધ પૂરું થઈ જશે. નવું પ્રારબ્ધ અલ્પ સ્થિતિવાળું અલ્પ માત્રામાં બંધાય છે, જૂનું પ્રારબ્ધ વિશેષે કરીને ક્ષય પામે છે. તેથી તે પ્રારબ્ધનો યોગ આગળ જતાં ખલાસ થઈ જશે, એમ લેવું છે. ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતા છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે. શું કહે છે કે આ વ્યવસાય કરવા યોગ્ય છે, કર્તવ્ય એટલે કરવા યોગ્ય છે એવું તો અમને જણાતું નથી. કે આ ધંધો કરવો જોઈએ, આ વેપાર કરવો જોઈએ, નહીં કરીએ તો અમે અમારી ફરજ ચૂકી જશું, નહીં કરીએ તો અમારું ટકવાપણું, નભવાપણું, અમારું જીવન નહીં ચાલી શકે, માટે કર્તવ્ય છે એવું જણાતું નથી. ચિત્તમાં કોઈ રીતે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતા છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે. તે વ્યવસાયથી જે કાંઈ અલ્પ પણ પરિણામ થાય છે એમાં આકુલતા સિવાય તો બીજું કાંઈ, એ કોઈ સુખ શાંતિનો તો પ્રકાર નથી. પરિણામમાં ખેદનો એટલે આકુલતાનો જ પ્રકાર છે, દુઃખનો હેતુ છે, માત્ર ખેદનો હેતુ છે એવો પરમાર્થ નિશ્ચય થતા, એવો નિશ્ચય બરાબર છે અમારો, સત્ય નિશ્ચય છે, સારી રીતે એવો નિશ્ચય છે, એમ હોવા છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, પૂર્વકર્મ એ પોતે જ પૂર્વે બાંધેલા કર્મનો ઉદય હોવાથી, અને સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. પ્રારબ્ધ એવો પ્રારબ્ધનો ઉદય હોવાથી વર્તમાનમાં સત્સંગનો યોગ છે એ ઓછો થઈ જાય છે, અપ્રધાન થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. એનો સમય થોડો, વ્યવસાયનો સમય વધારે, એવી પરિસ્થિતિ છે. કેમ કે લગભગ 1.5 વર્ષ થયા મુંબઈ આવ્યા, 1.5 વર્ષથી નિવૃત્તિ નથી. એટલે બીજા સાથે જે સત્સંગનો યોગ છે એ કેટલો ગૌણ થઈ ગયો. સત્સંગ આદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વેદવા વિશે ઈચ્છા નિરીચ્છા નથી, તે વેદવાની ઈચ્છા એ નથી અને તે વેદવાની નિરીચ્છા પણ નથી. આ રહસ્ય છે વિષયનું, કે એમાં કોઈ કર્તવ્ય છે એમ કરીને પ્રારબ્ધ સારું છે અને કમાણી બહુ થાય છે અને આર્થિક સ્થિતિ સદ્ધર થતી જાય છે માટે આ કરીએ એમ પણ નથી, અને સત્સંગની ઈચ્છા રહે છે માટે આ ન હોય તો સારું એમ પણ નથી. ઈચ્છામાં રાગ છે, નિરીચ્છામાં દ્વેષ છે, એ બેમાંથી એક પ્રકાર નથી, જ્ઞાતા દ્રષ્ટા છીએ. ઈચ્છા એ નિરીચ્છા કાંઈ નથી. તે વિદ્વા વિશે ઈચ્છા નિરીચ્છા નથી, પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ છે. આનું કાંઈ ફળ નથી આત્માને. આ પ્રવૃત્તિથી આત્માને કોઈ સુખ થાય છે, લાભ થાય છે, શાંતિ થાય છે, શુદ્ધિ થાય છે, કાંઈ નથી, એનું કોઈ સફળ પણ નથી. પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી, બહારનો સંબંધ છે એની સાથે, ખેદ થાય છે કે આપ નિષ્ફળ પ્રવૃત્તિનો સંબંધની શું જરૂર છે, વગર જરૂરની ચીજ સાથે જોડાયેલી રહે છે અને તે વિશે વારંવાર વિચાર રહ્યા કરે છે કે આ પ્રકાર ક્યાં સુધી ચાલુ રહેશે, અથવા તો કોઈ એવો પુરુષાર્થ તીવ્ર ઉત્પન્ન થાય કે જેને લઈને એ પ્રારબ્ધ પોતાની અવસ્થા ટૂંકાવીને તીવ્રપણે ઉદયમાં આવીને પણ ખલાસ થાય, ભલે ગમે એટલો તીવ્રપણે ઉદયમાં આવે એનો અમને વાંધો નથી, શું પણ આ સ્થિતિ લંબાય તો એ લંબાવવામાં પોતે સહમત થતા નથી, અનુમોદતા નથી એ સ્થિતિને, એનો સહજ નિષેધ છે. સહજ નિષેધ છે તો પણ દ્વેષ નથી, આવો આવો પ્રકાર છે. કેમ કે પોતે ખસવા માંગે છે, ચીજને ખસેડવી નથી, પોતે ખસવા માંગે છે એમ પ્રકાર છે, એટલે દ્વેષ નથી. દ્વેષ તો ક્યારે થાય કે સામી ચીજ નડતી હોય તો દ્વેષ થાય, પોતે ખસવા માંગે છે. રાગ પણ નથી, કર્તવ્ય નથી માટે રાગ નથી અને દ્વેષ પણ નથી, કેમ કે પોતાનું જ સંચિત કર્મ છે, પોતાનું જ બાંધેલું કર્મનો ઉદય છે, પ્રારબ્ધ કોઈ બીજાનું બાંધેલું નથી. તેથી જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું તે યોગ્ય છે. એમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહીને શુદ્ધિ વિશેષ થાય એ કર્તવ્ય છે અને તે કર્તવ્ય કરાય છે. બારમાં સત્સંગ આદિ ગૌણ થાય છે, એનો સમય ઘટે છે એ ખ્યાલમાં છે. આ નિષ્ફળ પ્રવૃત્તિ છે એની એની સામે સત્સંગનો ભોગ લેવાય છે એ પણ ખ્યાલમાં છે, પણ બીજો કોઈ ઉપાય નથી. સમ્યક પ્રકારે વેદવા સિવાય બીજો કોઈ પોતાને પ્રકાર નથી. એટલે એ સામે સત્સંગના ભોગે આ નિષ્ફળ પ્રવૃત્તિ રહી છે બહારમાં. અંદરમાં તો પોતે પોતાના રસ્તે બરાબર સાવધાન થઈને પ્રવર્તે છે, પણ બહારની જે પ્રવૃત્તિ છે એનો મેળ નથી, એટલા પૂરતી વાત છે. એટલે પોતે એમાંથી ખસવા માગે છે, અંદરથી પરિણામથી ખસવા માગે છે. હા, એનું અનુમોદન નથી, એનો નકાર છે, નિષેધ છે. સાવધાન થઈને એટલે પોતે પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાની સાવધાની છે, ઉપાસવાની સાવધાની છે. પોતાના સ્વરૂપને લક્ષ્યમાંથી છોડતા નથી, દ્રષ્ટિમાંથી છોડતા નથી એમ છે, એ રીતે પ્રવર્તે છે. જ્ઞાની કદાપી શુદ્ધનયનો ત્યાગ કરતા નથી. શુદ્ધનય એટલે જે જ્ઞાનનો અંશ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને સ્વરૂપે વિષય કરે, પોતા જ રૂપે વિષય કરે એવું જે પોતાનું પરિણમન, એ પરિણમનનો ત્યાગ કરતા નથી, ક્યારે પણ નથી છોડતા, એવી સ્થિતિ ચાલુ રાખે છે, ધારાવાહી છે. એ છૂટે તો સીધો બંધનમાં આવે જે મિથ્યા. સૂક્ષ્મપણે વિચારવા યોગ્ય આ ધર્માત્માની અંતરંગ દશા છે, સૂક્ષ્મપણે વિચારવા યોગ્ય છે કે આવા ઉદયના કાળમાં પણ એ કેવી રીતે માર્ગ કાપે છે અને આગળ વધતા જાય છે, મોક્ષ માર્ગને માં આગળ વધતા જાય છે, માર્ગે આગળ ચાલતા જાય છે, એ કેવી રીતે ચાલતા જાય છે અને બંધાતા નથી એ વિષય આરાધનાનો છે, આરાધનાને એ રીતે સમજવા યોગ્ય છે, તો એને એ વિષયનું જે મહત્વ છે એ સમજાય. મહત્વ સમજાય તો એ કામ પોતે આદરી શકે. નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ દશા ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ક્યારેક આવે, જ્યારે જ્યારે પુરુષાર્થની ઉગ્રતા થાય ત્યારે નિર્વિકલ્પ દશા આવી જાય. પણ સ્વવિકલ્પ દશામાં પણ એમની જે જ્ઞાનધારા છે એ જ્ઞાનધારા છૂટતી નથી, જ્ઞાનધારા ચાલુ ને ચાલુ રહે છે. દરેક જ્ઞાનીની એવી સ્થિતિ હોય છે, જ્ઞાનીની કોઈ પ્રકાર ફેર નથી હોતો. એક જ જાતના પરિણામ હોય છે, એક જ જાતનો માર્ગ હોય છે, એક જ જાતની આરાધના હોય છે, ઉપાસના હોય છે, એમાં જાતિ ભેદ નથી. શું બહુ મોટું કામ કરી ગયા જેણે સંસારને સીમિત કરી નાખ્યો, અને અલ્પકાળમાં સંસાર પૂરો થાય એવા પુરુષાર્થે પહોંચ્યા, બહુ મોટું કામ છે. અનંતકાળથી આ જીવ રખડે છે એ કામ નથી થયું. આ કાળમાં થયું, આ કાળમાં પણ થઈ શકે છે. આ કાળ ઉપરનો જ પછીનો પત્ર છે, દુષ્મ કાળ ઉપરનો જ પત્ર છે કે દુષ્મ પણ કેવા કેવા કારણોથી છે, અને છતાં એકાવતારી પણ થઈ શકે છે, એના ઉપર એમનું વજન છે. એમ કે કાળનું આવું દુષ્મપણું બતાવીને જીવને પુરુષાર્થી નથી કરવો, પણ પુરુષાર્થની પ્રેરણા વધારે મળે, તીવ્રપણે પુરુષાર્થ કરે એ પ્રેરણાથી એ વાત કરવી છે. એટલે સામે ગમે તે પ્રકાર હોય, આત્માર્થી જીવ, સાધક જીવ, તો પોતે સાધનામાં કેવી રીતે અગ્રેસર થાય એ એક જ દ્રષ્ટિકોણથી વાતને સમજે છે અને ઉપાડે છે. વાતનો વિષય ગમે તે હોય, દુષ્મ કાળ હોય કે સુગમ કાળ હોય, પણ પોતે કેવી રીતે પોતાનું હિત સાધે એ જ દ્રષ્ટિકોણ અપનાવે છે, જેને સવળો દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. બધે સવળું લેવું, ક્યાંય અવળું ન લેવું. અને અવળું તો મતિનો વિપર્યાસ હોય ત્યાં અવળું લેવાય છે. વસ્તુ સ્થિતિ તો જે છે એ છે, મતિનો વિપર્યાસ હોય ત્યાં જીવ અવળું લે છે, મતિનો અવિપર્યાસ હોય ત્યાં જીવ સવળું લે છે, હિત થાય એવી રીતે લે છે વાતને. વર્ષ 26મું, પત્રાંક 422. ધર્મ સંબંધી પત્ર આદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે, જેથી તમારા કેટલાક પત્રોની પહોંચ માત્ર લખવાનું બન્યું છે, કે કાગળ મળ્યો છે, એથી વધારે વિશેષ લખ્યું નથી. પત્ર કોના ઉપરનો છે એ મારી પ્રતમાં નથી. જિનાગમમાં આ કાળને દુષ્મ એવી સંજ્ઞા કહી છે, સંજ્ઞા એટલે નામ. આ કાળને દુષ્મ કાળ એવું નામ આપવામાં આવ્યું છે જિનાગમને વિશે. તે પ્રત્યક્ષ દેખાય છે, એનો અનુભવ પણ પ્રત્યક્ષ થાય છે, કેમ કે દુષ્મ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. શું પ્રાપ્ત? પરમાર્થ. આ કાળમાં પરમાર્થની પ્રાપ્તિ કઠિન છે એમ કહેવું છે. એવી પરિસ્થિતિ છે કે જેને લઈને પરમાર્થની પ્રાપ્તિ ઘણી કઠિન છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થ માર્ગ મુખ્યપણે કહી શકાય. પરમાર્થ શબ્દ ત્યાં અધ્યાર છે. દુષ્મ એટલે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો, એટલો જે અવતરણ ચિહ્નમાં અર્થ કર્યો છે શબ્દોનો, એટલો અર્થ થાય છે. અને એ અર્થને અહીંયા પરમાર્થને સંબંધિત છે એમ ગણવું, એ અર્થ પરમાર્થ સંબંધિત છે એમ ગણવું, અને તેથી તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે કે કરોડો અબજો જીવમાં કોઈ એક જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ થઈ હોય એવું જોવામાં આવે છે, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે. ચતુર્થ ચોથો કાળ હોય તો પણ ત્યાં પરમાર્થ માર્ગ દુર્લભ છે, સુલભ નથી એટલો દુર્લભ છે. ત્યાં પણ જે જીવો છે એમાં અલ્પ માત્રામાં પામે છે, પણ અહીંના સરખામણીમાં, આ કાળની સરખામણીમાં ત્યાં સંખ્યા વધારે હોય છે, એટલી વાત છે. બાકી ત્યાં પણ આરાધક જીવોની સંખ્યા ઓછી હોય છે અને વિરાધક જીવોની સંખ્યા ત્યાં પણ વધારે જ હોય છે. પછી સમોસરણમાં પણ એ જ પરિસ્થિતિ છે. જોકે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. એટલે કાળ એટલે વર્તમાન જીવો અને પૂતગળોની પરિસ્થિતિ એ પણ એવી જ છે કે જે એનું દુર્લભપણું વિશેષ કરીને સમજાય. અત્રે કહેવાનો હેતુ એવો છે કે આ વાત ચર્ચા કરવાનો હેતુ છે કે ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે. સામાન્ય રીતે અહીંયા આરાધક જીવો ભાગ્યે જ આવે, ધારણ એકાંતે નથી, કેમકે પોતે જ આરાધક છે ને આવ્યા છે, શું પણ ભાગ્યે જ એવા જીવો આવે, લાયક જીવો આરાધક જીવો ભાગ્ય જ અહીંયા આવે. બાકી વિરાધક જીવોનો જ શંભુ મેળો ભેગો થાય એમ કેવું છે. તે દેહ ધારણ ન કરે તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને એટલે સુગમતાથી કરીને થઈ શકતી હોત. તો જ્ઞાનીઓ પણ ઘણા હોત, ધર્માત્માઓ પણ ઘણા હોત અને એમના નિમિત્તે બીજા ધર્માત્માઓ પણ ઘણા બનત, અને તેથી આ કાળને દુષ્મ કહેવાનું કારણ રહેત નહીં. તો પછી આ કાળને દુષ્મ કહેવાનું કોઈ કારણ નથી રહેતું. આ રીતે આરાધક જીવોનું અલ્પપણું, સમૂળગો નાશ નથી લીધો, આરાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે, એની ના નથી, એનો પ્રતિબંધ નથી કે કાળ ઘણો દુષ્મ છે એટલે કોઈને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય એમ કહેવું નથી. જો જીવની ખરેખર અંતરની ભાવના હોય તો આ કાળમાં પણ પોતાનું હિત સાધી શકે છે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કથન છે. જ્ઞાનીઓનું કથન આગમને વિશે છે કે પંચમ કાળમાં પણ જીવો પરમાર્થ માર્ગને પ્રાપ્ત કરશે, આરાધક ભાવમાં આવી શકશે અને એ માર્ગ જે ખુલ્લો છે, માર્ગ બંધ થઈ ગયો નથી, ફક્ત એનું દુર્લભપણું છે. સર્વજીવને વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય પણ વિચારવા યોગ્ય નથી એમ. એટલે એને માર્ગ પ્રાપ્ત કરતાં બહુ દુઃખ પડે, બહુ વિકટતા થાય એવું પણ એકાંતે અમારું કહેવું નથી, બહુ ભાગ એવું છે એમ. ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. બહુ ભાગ જીવોને એવું બને, બાકી કોઈ જીવ એવા આરાધક ભાવથી આવે છે તો સુગમતાએ પણ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે, જેમ કે પોતે નાની ઉંમરમાં પ્રાપ્ત કર્યું. આ પૂજ્ય માતાજીનો દાખલો લઈએ, એમને 24મા વર્ષે પ્રાપ્ત કર્યું, તો એમને 18મા વર્ષે પ્રાપ્ત કર્યું, એ પણ આરાધક છે આગળના. તો એવી રીતે પણ પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે. થોડું સાહસ એમને પણ કર્યું, ઘર છોડવા વગેરેનું સાહસ કર્યું સત્સંગ માટે, એ કર્યું, પણ છતાં પણ આરાધક પણ હતું તો સુગમતાથી અલ્પકાળમાં બે ત્રણ વર્ષના પ્રયાસમાં પણ એ માર્ગમાં આવી ગયા. એટલે સર્વજીવને વર્તમાન કાળમાં માર્ગ દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. અને તેના કારણો પ્રત્યક્ષ દેખાય છે કે જ્ઞાનીઓ ઓછા છે, જવલે જ કોઈ જ્ઞાની જોવા મળે છે અને એનો યોગ એ હિસાબે ઘણો કઠિન છે ને દુર્લભ છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું તે હવે એના કારણો લે છે, દુષ્મ કાળના કારણો. એમાં પહેલું કારણ કે ઉપર દર્શાવ્યું તેમ પૂર્વનું ઘણું કરીને આરાધક પણ નહીં, તે હવે સામાન્ય જીવોની વાત કરે છે. આરાધક જીવોને છોડીને, પૂર્વના આરાધક જીવોને છોડીને સામાન્ય જે આમ સમાજની અંદર જે જીવો છે એમાં પૂર્વનું આરાધક પણ નથી, એટલે પણ એને આ વાત જલ્દી સૂજતી નથી. પોતાનું આત્મકલ્યાણ કરવું એ એને જલ્દી વિચાર આવતો નથી. વિચાર આવે તો એ સન્માર્ગમાં આવે એવી બીજી પરિસ્થિતિ પણ બહુ અલ્પ માત્રામાં છે, એની ચર્ચા કરવી છે એમને. બીજું કારણ કે તેવું આરાધકપણું નહીં હોવાને લીધે વર્તમાન દેહે તે આરાધક માર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, એટલે પૂર્વના સંસ્કાર ન હોય, તેથી અનઆરાધક માર્ગને આરાધક માર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. આ એક મોટું બખડ જંતર છે કે પોતે ભૂતકાળમાં માર્ગને જોયો નથી એટલે વર્તમાનની અંદર પણ એને સત્ય માર્ગ શું છે એ ખબર નથી, એટલે ઉન્માર્ગને માર્ગ માનીને સેવે છે. જે પરમાર્થ માર્ગની વિધિ નથી એ વિધિને એ સમજી શકતો નથી, એટલે કુળ પરંપરાથી કે જે રીતે એને કાંઈ પણ પોતાના વિપર્યાસને લઈને બેસી જાય છે કે આ બરાબર છે એ પ્રમાણે કરવા લાગી જાય છે. આ એક બહુ મોટી કઠિનાઈ છે કે લગભગ જીવો સંપ્રદાયમાંથી બહાર નીકળી શકતા નથી. કોઈ સંપ્રદાયમાંથી બહાર નીકળે છે તો પણ સત્ય છે એ એક રહસ્યભૂત વિધિનો વિષય એટલો રહસ્યભૂત છે કે એને સમજી શકતા નથી, એને પકડી શકતા નથી, એવી યોગ્યતામાં પોતે નથી આવતા ભાવનાની ખામીને લીધે. એટલે કહેનારા મળે છે તો પણ એ માર્ગને પકડી શકતા નથી, પોતાને ખબર નથી અને પકડી શકતા નથી. વિચારમાં એવું છે કે બીજી બાજુની જે પરિસ્થિતિ છે એમાં ફેરફાર કરતો નથી, નુકસાનનું જે પડખું છે ત્યાં પણ એને સાવધાન થવું જોઈએ. શું કેમ કે આવૃત્તિ ઘટવી જોઈએ અને નિવૃત્તિ વધવી જોઈએ, તો લાભ લેવા માટે ઉત્સુક છે જીવ. મને આત્મલાભ થાય ને આત્મકલ્યાણ થાય એના માટે જીવની તૈયારી જરાક હોશ બતાવે છે, પણ બીજી બાજુ પાછો ઉદયની અંદર એટલો રસ લઈને પડે છે. એક સામાન્ય ઉદય હોય, સામાન્યમાં સામાન્ય વાત હોય, તો એ પોતાની પ્રકૃતિ અનુસારના ચીકણા પરિણામને છોડી શકતો નથી. એટલે એ કેટલું નુકસાન છે એનું એને ખબર પડતી નથી. જે ઉદયમાં એને ઉદાસ થવું જોઈએ, જે ઉદયમાં એને ઉપેક્ષા રાખવી જોઈએ, જે ઉદય જેમ હોય તેમ ચલાવવાની એને તૈયારી રાખવી જોઈએ, એના બદલે એમાં બરાબર સાવધાની રાખતો જાય પાછો, કે એમાં જરા પણ આગું પાછું નહીં થવું જોઈએ, પોતાની ઈચ્છા પ્રમાણે જ બધું બન્યા કરવું જોઈએ, એવા ચીકણા પરિણામ લઈને ચાલે છે. એટલે આ બાજુનો એનો જે હોંશ છે એનું સફળ પણ થતું નથી, એને પોતાનું કલ્યાણ કરવાનો જે ભાવ થયો છે એ ભાવ સફળ નથી થતો. એ બે પડખા એને સંભાળવાની જરૂર છે, નુકસાનનું પડખું ન સંભાળે અને એકના લાભને જ ઈચ્છા કરે, લાભની ઈચ્છા રાખ્યા કરે, તો એવી રીતે તો લાભ થતો નથી. અહીંયા તો શું છે કે આરાધક માર્ગને આરાધક માની લઈને, એટલે માર્ગ ભૂલીને પ્રવૃત્તિ કરે છે કે આજ મને મોક્ષનો માર્ગ છે, આમ થતાં આમ કરતાં કરતાં મારું કલ્યાણ થઈ જશે, એ કારણ છે. ત્રીજું કારણ, ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરુનો યોગ બને અને તે પણ ક્વચિત બને છે, એટલે જ્ઞાનીનો યોગ ભાગ્યે જ મળે છે એવો પ્રકાર છે અત્યારે. કેમ કે એક તો સંખ્યા બહુ અલ્પ છે અને આ જીવને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એવી સુલભતા હોવી એવું પણ ભાગ્યે જ બને છે. એટલે સત્પુરુષનો યોગ છે એની દુર્લભતા લીધી. ચોથું કારણ, અસત્સંગ. ચોથું કારણ આ લીધું. પીતી વર્તે છે એવો જે સંઘ, એ સંઘને કારણે એને જ્ઞાનીનું ઓળખાણ થવું મુશ્કેલ પડે છે. આ જ જ્ઞાની છે અને એનો આશ્રય મારે કરવો જોઈએ, એની ઓળખાણથી જે પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એ પરિસ્થિતિ એને બનતી નથી, પરિણામ એવા થતા નથી. અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશેષ સત્ય પ્રતીતિ માની, એટલે અસદગુરુને સદગુરુ માનીને, જ્ઞાની નહીં હોય તેને જ્ઞાની માનીને, સત્પુરુષ ન હોય તેને સત્પુરુષ માનીને જીવ ત્યાં જ રોકાઈ જાય છે, વિશેષે પણીને ત્યાં રોકાય છે, એનો આશ્રય કરે છે અને પોતાને કલ્યાણની ઈચ્છા રાખે છે, તો એ પણ નહીં બની શકવા યોગ્ય વાત છે. પાંચમું કારણ, ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ, હવે ઓલા બધા કારણોને ગૌણ કરીને કહે છે, કોઈ જીવને તો એવું બને છે કે સત્સમાગમનો યોગ પણ બને, એને એમ પણ થાય કે નહીં આ જ્ઞાની છે, સત્પુરુષ છે અને બહુ સારું થયું કે મને આ યોગ મળી ગયો, ઘણો દુર્લભ યોગ પણ મને પ્રાપ્ત છે, એવું પણ બને છે. તો ત્યાં શું થાય છે તકલીફ, તો પણ બળ વિર્યાદીનું એવું શિથિલપણું પુરુષાર્થો પાડે નહીં, નિમિત્ત યોગ્ય મળ્યું, પોતાને પણ એમ લાગ્યું કે ચાલો આ ઠેકાણે આવ્યા આપણે, ક્યાંય બીજા ઠેકાણે આપણે ફસાણા નથી, યોગ્ય સ્થાને જ આવ્યા છીએ, પણ પોતે પાછો ઉપાદાનની અંદર તૈયારી નથી કરતો, પોતાનો પુરુષાર્થ ફોરવતો નથી, એવું જે શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે, બીજી પ્રવૃત્તિની અંદર રોકાઈ જાય, છેવટે શુભ પ્રવૃત્તિમાં રોકાઈ જાય, શું કે ચાલો આપણે અશુભ તો કરવું નથી, એટલે જેટલું બને એટલું આપણે શુભ કરીએ, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય દયાદાન આદિ જે કાંઈ યાત્રા આદિ એમાં બહારના પરિણામમાં રોકાઈ જાય છે અને અંદરનો પુરુષાર્થ ઉપાડતો નથી, તથારૂપ માર્ગ ન ગ્રહણ કરી શકે, એટલે અંતર્મુખ થવાનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં આવતો નથી, રાગનો આધાર છોડતો નથી, સ્વરૂપનો આધાર લેતો નથી ને રાગનો આધાર છોડતો નથી, કોઈને કોઈ શુભ રાગના આધારે ને આધારે જીવન વ્યતીત કરે જાય છે, આધાર બદલતો નથી, એટલે સ્વરૂપને ગ્રહણ કરતો નથી, તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે અથવા એ માર્ગ ગ્રહણ કરવાની વિધિને સમજી શકતો નથી કે મારે આમ અંતર્મુખ થવું છે, એ અંતર્મુખ થવાના માર્ગને પહોંચતો નથી, એની સમજ સુધી આવતો નથી, એને એ ભાસતો નથી કે આ વિધિ છે, એમ ભાસતી નથી, પોતાના જ્ઞાનને જ્ઞાનનો જ આધાર લેવો જોઈએ, એવી જે એની પોતાને આધાર બુદ્ધિ જ બદલાઈ જવી જોઈએ, અને એ બુદ્ધિ બદલાઈને પ્રયત્નનો જે ઉપાડ આવવો જોઈએ એ વાત એને સમજમાં પણ આવતી નથી. બહુ ભાગ તો આ પરિસ્થિતિ ઊભી હોય છે કે એને જે વાત મૂળ વાત સમજાવવી જોઈએ એ સમજાતી નથી, એટલે પછી એ બીજા ચોકઠામાં ગોઠવાઈ જાય છે. જે શુભ ભાવમાં ગોઠવાઈ જાય છે એનું કારણ, શુભ ક્રિયામાં જે ગોઠવાઈ જાય છે એનું કારણ એ છે કે મૂળ વાત છે એ એને ભાસી નથી, સમજાણી નથી, એટલે એ સંબંધીનો પ્રયત્ન ઉપડતો નથી. બીજું કર્યા કરે છે, એમ વિચારે છે કે એમ નહીં કરીએ તો અશુભમાં ચાલ્યા જશું, એના કરતાં તો શુભ કર્યા કરીએ. એમ કરતાં કરતાં વળી ક્યારેક આપણને લાભ થઈ જશે એવા ભ્રમમાં રહી જાય છે. પણ એ શુભ ક્રિયા કરતાં કરતાં શુભની રુચિને પોષણ આપી દે છે, એ શુભ રસ વધી જાય છે, તે કષાય રસ વધે છે, અને પોતે અકષાય સ્વભાવથી દૂર ચાલ્યો જાય છે એવું ત્યાં એને જરા પણ ભાસતું નથી, લાગતું નથી, અને એ જ એને પરમાર્થ માર્ગથી દૂર રાખે છે. એ મૂળ વાત છે, એ મૂળ વાત છે. 181, 182, 183 સુમર અધિકારની આપણે ગાથા લીધી, તો જ્ઞાન ક્રિયા લીધી છે ત્યાં, એટલા માટે ચાલતું જ્ઞાન લીધું છે. ચાલતુંમાં વર્તમાન ચાલતું જ્ઞાન લીધું છે. વર્તમાન ચાલતી જ્ઞાનની ક્રિયા એ પોતે જ વર્તમાન પોતાનો આધાર લીએ. પ્રગટ અપ્રગટ એ તો અવસ્થા ભેદ છે સ્વરૂપમાં. શું વસ્તુ તો જેવી ને તેવી જ છે, સર્વ અવસ્થાને વિશે વસ્તુ તો જેવી ને તેવી જ છે. દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્ત છે, સ્વભાવ છે એ દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપ્ત છે. સર્વ અવસ્થાને વિશે, બધા અવસ્થાને વિશે છે, પણ ન્યારો છે અવસ્થાથી એમ જણાય. તો ચાલતી જ્ઞાનની ક્રિયામાં જ્ઞાનનો આધાર લઈએ. જો એ પોતે ચાલતી જ્ઞાન ક્રિયા પોતે જ પોતાના ઉપર આવે તો એને પરસન્મુખતા છોડવી જ રહી, સ્વસન્મુખ થયા વગર કેવી રીતે આવે? પણ એ વિધિ એને સમજાતી નથી, એ વિધિનો વિધિ એને ભાષ્યમાન થતી નથી, તો કરે તો કેવી રીતે, આવડે તો એને કેવી રીતે? એટલે રાગનો આધાર લઈને રાગના આધારે ગાડું ગબડાવે જાય છે, અને કાળ વ્યતીત આયુષ્ય ન કરી જાય છે. આ એક મોટી ગડબડ છે. મુમુક્ષુ માટે છે કે ઓલા બધા તો ઠીક છે, કોઈ ક્યાંક ફસાણા, કોઈ કેવી રીતે ફસાણા, કોઈને ક્યાંય, કોઈને ક્યાંય, પણ હવે તને બધું મળ્યું. શું એટલે એ તો છે, સર્વકાળે આ બધા પ્રકાર બધા તો બનતા જ હોય છે. 100 વર્ષ પહેલા એવું બને છે, જે અત્યારે બને છે એવું 100 વર્ષ પહેલા બનતું હોય છે, એટલે એ તો બધું જ્ઞાનીઓને ખ્યાલમાં આવે છે. શું પણ પોતે એ માર્ગનું ગ્રહણ ન કરી શકે એવું શિથિલપણું, અથવા એ માર્ગને સમજી ન શકે એવી પોતાની સમજની અયોગ્યતા, એવી પોતાની સમજની અયોગ્યતા છે. શું એ બહુ મોટી પરિસ્થિતિની વિચિત્રતા છે કે પોતે સમજી ન શકે તો ગ્રહણ તો કરે જ કેવી રીતે? હા, એ મોટી તકલીફ છે, એ તો વળી મોટી આપત્તિ છે. શું ન સમજે તો એની જિજ્ઞાસા તીવ્ર થાય તો સમજવાનો અવકાશ થાય, પણ એના બદલે સમજાય છે એવા ભ્રમની અંદર જિજ્ઞાસા ખોઈ બેસે છે. આ મોટી તકલીફ છે. એટલે જિજ્ઞાસા જ્યાં સુધી પોતાને વિધિનું ગ્રહણ ન થાય ત્યાં સુધી તીવ્ર જિજ્ઞાસામાં રહેવું, અને એ જિજ્ઞાસા તીવ્ર રહેતા વિશેષ સમય વ્યતીત થાય તો એ તીવ્રતા કોઈ અંદરની અસહ્ય પરિસ્થિતિ ઊભી કરે, દર્શન પરેશાની અને અજ્ઞાન પરેશાની એવી સ્થિતિમાં આવવું જોઈએ, તો સમજાવવાની ભૂમિકા ઊભી થઈ જાય છે જ્ઞાનમાં. નહીતર જે જ્ઞાન ઉપર વિભ્રમનો જે પડદો છે એને લઈને એને પોતાને આ વિધિ સમજાતી નથી. કારણ કે પોતે છે ને ત્યાં તો અવલોકન કરશે, એમાં થર્ડ પર્સન ને અવલોકન કરવું છે? જ્ઞાનમાં તો પોતે છે, જ્ઞાન સ્વરૂપે જ્ઞાનમાં પોતે છે, તો અવલોકન કરે તો પોતાનું કરે કે કોકનું કરે? સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, 733 પરમાગમ સાર. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, આત્મા બીજો કોઈ નથી, જ્ઞાન જ આત્મા છે. પણ સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. એટલે તો એ વાત અમુક લાક્ષણિક પદ્ધતિથી એમ કહેવાય છે કે કદી જ્ઞાનમાં પોતાને જોવાનો ઉદ્દેશ ધારણ કરીને જ્ઞાનને જોયું છે પોતે? કદી ફરીને પોતાના ચાલતી જ્ઞાનની ક્રિયામાં પોતાને જોવાના ઉદ્દેશથી કદી જ્ઞાનને જોયું છે કે આમાં હું છું ક્યાં? એ હું પોતે દ્રવ છે ત્યાં, એ જ સ્વભાવ છે. પર્યાયત્વનું અવધારણ છૂટી જશે. જે પર્યાય બુદ્ધિને લઈને પર્યાય માત્રનું અવધારણ થઈ રહ્યું છે એ બુદ્ધિ છૂટી જશે, એ પ્રકાર છૂટી જશે. અને પર્યાય દ્વારા, જ્ઞાન દ્વારા, જ્ઞાન પર્યાય દ્વારા, જ્ઞાન ક્રિયા દ્વારા જ્ઞાન સ્વભાવનો પત્તો જ લાગી જશે, દ્રવ્યનો પત્તો લાગી જશે. જેમ જ્ઞાન વિશેષમાં જે જ્ઞેયાકારો ઉત્પન્ન થાય છે સ્વપર પ્રકાશકપણાને લીધે, અને પોતાના જ્ઞાન સામાન્ય ઉપરનો આવિર્ભાવ ગુમાવેલો છે આ જીવે, જ્ઞાન વિશેષમાં આવિર્ભૂત થયેલો છે, તો પરદ્રવ્ય ઉપર ચાલ્યો જાય છે કે નહીં? જે જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે એમાં ડૂબી જાય છે કે નહીં? દ્રવ્ય નથી જઈ શકતો, ભાવે વ્યો જાય છે કે નહીં? તો પરદ્રવ્યનો આશ્રય કરવા માટે બીજી કોઈ પ્રક્રિયા કરવી પડે છે? જ્ઞાનના વિશેષ જ્ઞેયાકારોથી જ ત્યાં ચાલ્યો જાય છે, તો જ્ઞાન સામાન્ય ઉપરથી જ્ઞાન સ્વભાવ ઉપર ચાલ્યો જશે. સ્વભાવનો આશ્રય આમ જ છે, જેમ પરદ્રવ્યનો આશ્રય આમ છે એમ સ્વદ્રવ્યનો આશ્રય આમ છે. જે કાંઈ રમત છે એ જ્ઞાનમાં છે, ગડબડ થાય તો આમ થાય, સવળું પડે તો આમ થાય. સમજી શકતો નથી, એ વિષય સુધી એની પહોંચ નથી. બે માંથી એક વાત ઊભી થાય છે. અથવા અસત સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય છે. બસ એ હું સમજી ગયો છું, સમજ્યો નથી અને હું સમજી ગયો છું, મને વિધિની ખબર છે. વિધિની ખબર હોય તો ગ્રહણ કેમ થતી નથી? આ સીધી વાત છે. એટલે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હોય છે. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે. હવે આ સંપ્રદાયનો દ્રષ્ટાંત છે કે વર્તમાન કાળમાં જે સંપ્રદાયો જૈનના નામે ચાલે છે, ત્રણેય સંપ્રદાયો, એમાં જે કાંઈ ક્રિયા કરવામાં આવે છે અધ્યાત્મ વિષયથી અજાણ એવા જીવો અમુક ક્રિયા નિત્ય નિયમથી કરી લેવી, એવી એક લુખી ક્રિયા, અધ્યાત્મ ભાવ વિહીન ક્રિયા, એને શુષ્ક ક્રિયા કીધી છે. શું? જોકે એ એમ કહે છે, એ પોતે એવી રીતે વિચારે છે કે અમે તો ધર્મ બુદ્ધિથી આ કરીએ છીએ, અમારા આત્માનું કલ્યાણ કરવાની બુદ્ધિથી અમે આ કરીએ છીએ, માટે અમારી ક્રિયામાં શુષ્કતા નથી. પણ જ્યારે એ ક્રિયા ચાલતી હોય છે ત્યારના પરિણામ ઉપર એનો કોઈ વોચ હોતો નથી, કોઈ અવલોકન હોતું નથી, માત્ર ક્રિયા કર્યાનો જ સંતોષ હોય છે. એટલે એને શુષ્ક ક્રિયા કહેવામાં આવે છે. તપાસમાં તમને ખબર પડે કે આમાં મેં જે ભાવના ધર્મ બુદ્ધિ રાખી હતી એ અનુસરીને પરિણામ કા નથી, અને ક્રિયા ઉપરના જ પરિણામ છે. એટલે મન વચન કાયાની જે ક્રિયા છે એ ક્રિયામાં સાવધાની હોય છે કે વચન બરાબર બોલાય છે કે નહીં, પછી વચન અનુસરીને શરીર આદિની ક્રિયા બરાબર છે કે નહીં, બસ આથી વધારે કાંઈ મહત્વ નથી. ભાવ સહિત કરે તો શુષ્કતા ન રહે, પણ જ્યાં આવી રીતે ગોઠવાઈ જાય છે એમાં લગભગ ભાવ ઉડી જાય છે. પરિણામ ક્યાંય ના ક્યાંય ચાલતા હોય છે, ભાવ ક્યાંય ચાલતા હોય છે અને ક્રિયા થતી રહે છે. કારણ કે રોજ કરવાનું હોય ને, એક ક્રિયા રોજ કરવાની હોય એટલે પછી પહેલે દિવસે કાંઈક ભાવ સમજવાનો પ્રયત્ન કરે કે શરૂઆતમાં એવું થોડું કરીએ, પછી તો રોજ એ જ કરવાનું હોય એટલે પછી શબ્દો અને ક્રિયા ચાલ્યા કરે, ભાવ ક્યાંય ચાલ્યો જાય. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થયા વગર રહેતી નથી, એમ જ થઈ જાય. આ સ્તુતિ આપણે બોલીએ છીએ, સ્તુતિ બોલે તો સ્તુતિ બોલાઈ જાય, હાથ જોડાયેલા હોય, ઊભા હોય તો ઊભા, બેઠા હોય તો બેઠા, જે રીતે બોલવાની હોય એ રીતે. ભાવ સાથે કઈ સંબંધ નથી રહેતો. પહેલી વખત અર્થ સમજે કે ઠીક આમાં અર્થ સારો છે, સ્તુતિ સારી છે, આવી સ્તુતિ બોલવી જોઈએ રોજ, પણ રોજ બોલે પછી શું પરિસ્થિતિ થાય. એવી રીતે પૂજા રોજ પૂજા કરે છે, શું લગભગ મન મોઢે થઈ ગયું હોય છે, યાદ રાખવાની જરૂર બોજો ન લાગે, સહજ જ મોઢે બોલાઈ જાય, શું પછી ભાવ બીજે ચાલ્યા ગયા વગર રહે નહીં, એ પરિસ્થિતિ થાય છે. એને શુષ્ક ક્રિયા કહે છે. ધર્મ બુદ્ધિ એટલે શું, કે મારું કલ્યાણ થાય, અમારું હિત થાય, એવો એક અભિપ્રાય. ધર્મ બુદ્ધિ એટલે એવો અભિપ્રાય. તો એમ કે અમારો અભિપ્રાય તો સાચો છે ને, પણ અભિપ્રાય અનુસાર પરિણમન છે કે નહીં એની તપાસ નથી પાછી, એનો વોચ નથી, અવલોકન નથી, એટલે એ અનુસાર પરિણામ ચાલે છે કે નહીં એની જાગૃતિ નથી હોતી. એમ કેવું છું, શું તો એને એ બધે આત્મભાવ લક્ષમાં રહીએ, આત્મભાવ લક્ષમાં રહીએ, એને આત્મભાવ લક્ષમાં જ ન રહીએ પછી શુષ્કતા આવ્યા વિના રહીએ ને, એ રસ કોનો આવશે. આત્મભાવ જો સ્વરૂપ જો લક્ષમાં ન હોય તો રસ કોનો આવશે, રાગનો જ રસ આવશે, બીજું શું થશે. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગને કલ્પ્યો છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપવામાં મોક્ષ માર્ગ કલ્પ્યો છે. આ પણ એક શુષ્કતાની નિશાની છે કે કોઈ ક્રિયામાં શુષ્કતા પ્રવર્તે છે તો કોઈ ક્રિયાને ઉથાપીને શુષ્કતામાં પ્રવર્તે છે, કે આ બાહ્ય ક્રિયા બંધનું કારણ છે, આ બાહ્ય ક્રિયા નકામી છે બધી, હા એમ કરીને ઉથાપે છે. અને એ ઉથાપવું એમાં જોર કર્યા કરે છે, ઉથાપવામાં વારંવાર જોર કર્યા કરે છે, એવો એને એક રાગ થાય છે. એકને બાહ્ય ક્રિયા કરવાનો રાગ થાય છે તો એકને બાહ્ય ક્રિયા ઉથાપવાનો રાગ છે, બે શુષ્કતામાં આવે છે. ઉથાપવામાં મોક્ષ માર્ગ કલ્પો છે, અથવા સ્વમતિ કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચીને, શું સદગુરુની આજ્ઞાએ નહીં, જ્ઞાનીની આજ્ઞાએ નહીં, પણ પોતાની બુદ્ધિ અનુસાર પોતાની મતિ કલ્પનાથી અધ્યાત્મ ગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી, ભાવ નહીં, શું માત્ર કથન આવે છે, કૃત્રિમતા આવે છે, અંદરનો ભાવ આત્માને સ્પર્શીને આવતો નથી, પણ એ કલ્પના એને થઈ છે કે આ ઠીક છે, આ બરાબર છે, માટે આના ઉપર જોર દો, આના ઉપર જોર દો, એમ કથન માત્ર અધ્યાત્મ પામી, જેમ કે આપણે સાંભળ્યું કે આત્મા જે ધ્રુવ તત્વ છે એ અનંત ગુણનું નિધાન છે, એ અનંત ગુણના ધામ ઉપર જોર દેવું જોઈએ. હવે ખરેખર તો એને ઓળખીને એના ઉપર જોર આવવું જોઈએ સહજ માત્રથી, એના બદલે ઓળખાણ વિના જોર દેવું જોઈએ એવા અભિપ્રાયને લઈને કૃત્રિમતાથી જોર દેવા લાગે તો શુષ્કતા આવ્યા વિના રહે નહીં, કેમ કે આખર તો કૃત્રિમતા છે, એ અસલ્યત નથી. એટલે એ રીતે પરિણામમાં ભૂલ થઈ જાય છે. ખબર ન હોય તો ખબર પાડે, ખબર નથી એમ નહીં, એટલી તો ખબર છે ને કે આ ધ્રુવ તત્વ છે એનો આધાર લેવાનો છે, એનો આશ્રય લેવાનો છે અને એના ઉપર જોર જાય તો આશ્રય થાય, આટલો તો બુદ્ધિગમ્ય વિષય સમજમાં આવે છે. એટલે પછી એના ઉપર જોરથી, વિકલ્પથી અને કથનથી, રાગથી અને વચનથી જોર દે છે. શું? તો જ્ઞાનની ભીંસ આવવી જોઈએ અને શ્રદ્ધાની ભીંસ આવવી જોઈએ, એ નથી આવતી. રાગની ભીંસ આવે, વિકલ્પની ભીંસ આવે, કથનની ભીંસ આવે, પણ શ્રદ્ધા જ્ઞાનની ભીંસ આવવી જોઈએ એ નથી આવતી. આ તફાવત ઊભો થાય છે. આ ભૂલ ન સમજાય, એ ભૂલ ન, કેમ કે રાગ પણ એક ભાવ છે અને શ્રદ્ધા જ્ઞાન પણ એક ભાવ છે, તો એને એમ કે હું તો મારા ભાવથી જોર દઉં છું, હું તો મારા ભાવથી જોર દઉં છું, એને એમ લાગે. પણ કયો ભાવ, અનાત્મ ભાવ કે આત્મ ભાવ? બસ આ સવાલ છે. એટલે કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં, શું એવી કલ્પના થવાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે. સ્તંભ એટલે અટકી જવું, સ્તંભી જવું. શું? એમ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં, એટલે સાચું કહેનાર, સાચું સંભળાવનાર, સાચું બતાવનાર એવો યોગ મળે તો ત્યાં એને પોતાની માન્યતા આડી આવે છે. એટલે પોતે જે રીતે કલ્પ્યું છે એ કલ્પના એને ત્યાં આડી નડે છે, કેમકે પોતાની સાથે મેળ ખાતો નથી એને, અથવા અમુક વાતનો મેળ ખાય છે ને અમુક વાતનો નથી ખાતો. શું? બે વાત લઈએ આપણે, આપણા મોક્ષોનો વિચાર કરીએ તો, કે કોઈને સમયસર ફાવે છે તો પ્રવચનસાર નથી ફાવતો, કોઈને પ્રવચનસાર ફાવે છે તો સમયસર નથી ફાવતું. શું? તો પ્રવચનસાર વાળાને સમયસારના કથનો અનુકૂળ નથી બેસતા, અને સમયસાર ઉપર વચન દે છે અને પ્રવચન સારના વચનો અનુકૂળ નથી બંધ બેસતા, કે આમાં કાંઈ મેળ નથી પડતો. શું? કેમ કે એક દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, એક જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. શું? અને બંનેના રચિતા આચાર્ય અને ટીકાકાર આચાર્ય પાછા એક છે. શું? બંનેની ટીકા અમૃતચંદ્રાચાર્ય પણ કરી, બંનેની ટીકા જયસેન આચાર્ય પણ કરી. શું? પણ બંનેની શૈલી જુદી જુદી છે. એક જ તત્વને નિરૂપણ કરે છે, એક જ વિધિને નિરૂપણ કરે છે, પણ બે ગ્રંથની શૈલી ભિન્ન ભિન્ન છે. અને એવી તો વિધવિધ શૈલી ઘણી છે, તો અત્યારે શાસ્ત્રો એટલા ઉપલબ્ધ નથી. જેમ જ્ઞાન પ્રધાનતાથી કહ્યું, એમ પુરુષાર્થ પ્રધાનતાથી પણ શાસ્ત્રો હોય છે, એને વિર્યાનુપ્રવાદ કહે છે. જ્ઞાન પ્રવાદ, વિર્યાનુપ્રવાદ છે ને, આ બાર અંગની અંદર એ બધા આવે છે કે નથી આવતા, જ્યાં શ્રુતની પૂજા આવે છે ત્યાં આવે છે કે નથી આવતા, તો એ બધી કહેવાની શૈલી હોય છે, એના દ્રષ્ટિકોણથી કહે છે, એના પરિણમનના દ્રષ્ટિકોણથી કહે છે, એ પરિણમનને ત્યાં મુખ્ય રાખે, મુખ્ય રાખીને બતાવે છે. તો જે વાત આખું તત્વ સાંગોપાંગને, આખી વિધિ સાંગોપાંગ ન સમજ્યા હોય તો એને વચન વિરોધ લાગે છે, કે અહીંયા આમ કહે છે, અહીંયા આમ કહે છે. બોલી વજન દેવા માટે ક્યાંક શબ્દનો પણ એવો પ્રયોગ થાય છે. જેમ કે આ 114 ગાથા છે, 214 ગાથા છે, બે નઈ નઈ વાત ચાલી છે ને, પ્રવચન સારમાં 114 છે ને, કે દ્રવ્યાર્થિક નહીં ને સર્વથા બંધ કરીને જોતા આમ દેખાય છે, પર્યાયાર્થિક નહીં ને સર્વથા બંધ કરીને આમ, બે જગ્યાએ સર્વથા શબ્દ વાપર્યો છે. સર્વથાનો અર્થ શું? સર્વથા એટલે એકાંત. જો એક નહીંની પ્રવૃત્તિ સર્વથા કરવાની હોય તો સાપેક્ષા નયા એ સૂત્ર ઉડી જાય છે. ભાઈ તો સાપેક્ષ જ હોય અથવા પ્રમાણ સહિત જ હોય, બીજા નહીંનો વિષય જો ન રહે તો જ્ઞાન પ્રમાણ ન રહે. દ્રવ્યાર્થિક નહીં નહીં પ્રવૃત્તિ વખતે પર્યાયાર્થિક નહીંનો વિષય જો જ્ઞાનમાં ન રહીએ તો જ્ઞાનની પ્રમાણતા જ ખલાસ થઈ જાય, અપ્રમાણ થઈ જાય. પણ ત્યાં આચાર્ય મહારાજ તો સર્વથા શબ્દ વાપરે છે, તો ત્યાં સર્વથાનો અર્થ શું, કેટલી મર્યાદામાં કરવો, આ સવાલ ઊભો થાય છે. એટલે કેટલીક જે વચન પદ્ધતિ છે એ પ્રયોજનવશ હોય છે, તો એ પ્રયોજનની મર્યાદા જો ન સમજાય તો શાસ્ત્રમાંથી અર્થના બદલે અનર્થ થયા વગર આવી પરિસ્થિતિ થાય. એટલે જ્યાં જ્યાં જે દ્રષ્ટિકોણથી વાત ચાલી છે ત્યાં એ દ્રષ્ટિકોણનું પ્રયોજનની મર્યાદા શું છે એ પકડાતી નથી, એટલે આખી પાછી કલ્પના થાય છે. જરાક આમાં આગું પાછું થયું એટલે તો તમને ખૂન થઈ જાય છે, એ જરાક નથી થયું, પૂરેપૂરું થઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે. એટલે જે અહીંયા સોમતી કલ્પના એ અધ્યાત્મ ગ્રંથો નહીં વાંચતા, સત્પુરુષના સાનિધ્યમાં એને જે સમજવાનો શ્રીમદજી આગ્રહ રાખે છે એનું કારણ આ છે કે આ વિષય સૂક્ષ્મ છે અને એમાં જોખમ પણ એટલું જ છે. સીધો ગ્રહિતમાં ચાલ્યો જાય, અન્યથા થાય એટલે અગ્રહિત છૂટીને ગ્રહિતમાં ચાલ્યો જાય છે. ક્યાંય નય દુભાવવો ન જોઈએ, ક્યાંય સિદ્ધાંત ખંડિત થવો ન જોઈએ, એટલી સાવધાની મુમુક્ષુને આવવી અને એટલી મુમુક્ષુની ક્ષમતા હોવી, યોગ્યતા હોવી, એ વાત સાધારણ નથી. એટલે એવી કલ્પનાને લઈને જરાક આગું પાછું થઈ ગયું હોય છે એને લઈને પોતાની માન્યતાનો આગ્રહ આડો આવે છે અને પરમાર્થ પામવામાં તે સ્તંભભૂત થાય છે. એ પરમાર્થ પામવા દેતો નથી, એ પરિસ્થિતિને લઈને પરમાર્થ પામવામાં જીવ અટકી જાય છે અથવા એને મોટો પ્રતિબંધ આવે છે અને અનંતકાળે જે યોગ થયો છે મનુષ્યાદિનો સત્પુરુષાદિનો એ અયોગ સમાન થઈને નિષ્ફળ થઈ જાય છે, એ પરિસ્થિતિ આવે છે. વિશેષ